कार बिंदु संयोक्तं नित्यं ध्यायन्ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलम् वेतराग सूत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलि भद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजं राजचंद्र महामंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 22 अप्रैल 2012, श्रीमद् राजचंद्र वचनामृत जी, क्रमवार पत्र स्वाध्याय, पत्रांक 670, मुंबई, आषाढ़ वद सातम रविवार 1951। ओम नमो वीतरागाय। सत्संग नैष्ठिक श्री सौभाग श्री साइला तमारूं तथा श्री लेराभाई नू लखेलू पत्र मळ्युं छे। आप भरत क्षेत्र ने विषय आ काळ मां केवड़ ज्ञान संभवे के केम ए वगैरे प्रश्नों लख्या हता। तेना उत्तर मां तमारा तथा श्री लेराभाई ना विचार मळेला पत्र थी विशेष करी जाण्या छे। ए प्रश्नों पर तमने लेराभाई ने तथा श्री डूंगर ने विशेष विचार कर्तव्य छे। अन्य दर्शन में जे प्रकारे केवल ज्ञानादिना स्वरूप कहा छे तेमा अने जैन दर्शन में ते विषयना स्वरूप कहा छे तेमा केटलोक मुख्य भेद जोवामा आवे छे। ते सौ प्रत्ये विचार थई समाधान थाय तो आत्मा ने कल्याणना अंगभूत छे, माटे ए विषय पर वधारे विचार थाय तो सारू। पूज्य सौभागभाई उपरनो पत्र त्याना मुमुक्षुओने संबोधीने कृपाणुदेवे लख्यो छे। वितराग परमात्माने नमस्कार करीने पत्रनो प्रारंभ थयो छे। ज्यां ज्यां कृपाणुदेवे तत्वनी विचारणा पत्रोमां मूकी छे त्यां शीर्षकनी अंदर कोई एवं सूत्र मूके के जे सूत्र आखी विचारणानुं केन्द्र बनी शके। नमो वीतरागाय। सत्य परम सत्य एने आत्मसात करीने प्रकाशित करनार जगतनी अंदर कोई एवं तत्व होय तो ते वितराग तत्व छे। जैन दर्शनमां देव तत्व पण वितराग तत्व छे। नाम थी पर, रूप थी पर, जाति थी पर, अने सांप्रदायिक मान्यताओं थी पर एवं देवनु स्वरूप जरे आवे त्यारे लक्षणी पूर्णता ए जीव सामे आवे। वितराग ज्यां त्यांथी राग द्वेष रहित थूं आ वितराग। प्रत्येक जीवनो आ लक्ष्य छे। निज पदनी प्राप्ति એટલે એ નિજ પદ પૂર્ણ વિતરાગ છે. એટલે કે રાગ અને દ્વેષનો સર્વ પ્રકારે સર્વથા ક્ષય થવો. રાગ અને દ્વેષ એ હંમેશા પરપ્રત્યય થાય. ઉપયોગ જ્યારે પરમાં જાય ત્યારે એના પરિણામમાં કાં તો રાગ થાય અને કાં તો દ્વેષ થાય. આ રાગ અને દ્વેષ અથવા એના સૂક્ષ્મ સ્વરૂપમાં રતિ અને અરતિ, બસ રતિ અને અરતિ, પર પદાર્થ વૃત્તિએ જીવ જ્યારે પોતાના કેન્દ્રમાંથી ખસે, પોતાના કેન્દ્રમાંથી ખસે એટલે આ કષાય ભાવની શરૂઆત થાય અને એ બંધનું કારણ બને છે. તો વિતરાગ એ જીવનો આદર્શ છે. પોતાની કઈ દશા આત્માની સાધના દ્વારા સાધ્ય કરવી છે? વિતરાગતા, પૂર્ણ વિતરાગતા, વિતરાગતાની અંદર અંશ માત્ર પણ રાગ કે અંશ માત્ર પણ દ્વેષને સ્થાન નથી. આવું સમત્વ, પૂર્ણ સમત્વ એ વિતરાગતા છે. જીવ ગમે તે દેવની ઉપાસના કરે, ગમે તે ગુરુની ઉપાસના કરે, પરંતુ ક્યાંય એ રાગ ને દ્વેષની વિકલ્પની અંદર કે દ્વિધામાં અટવાઈને લક્ષ્ય શુદ્ધ છે, પૂર્ણ વિતરાગ સ્વરૂપ, સ્વપદ, સ્વસ્વભાવ એ વિતરાગનો છે, વિતરાગી છે. માટે આદર્શ પૂર્ણ વિતરાગતા છે અને એ જ મંગલાચરણની અંદર પ્રારંભમાં પરમ કૃપાળુ દેવે લક્ષ્ય કરાવ્યું છે કે જે કંઈ સત્પુરુષનો સમાગમ છે એની મુદ્રા છે કે એના વચનો છે, આ બધાનો લક્ષ્ય છેલ્લે પૂર્ણ વિતરાગ થઈ અયોગી સ્વભાવમાં સ્થિતિ કરાવનાર, આ લક્ષ્ય છે. નથી કોઈ વ્યક્તિમાં રોકાવાનું, નથી કોઈ રૂપમાં રોકાવાનું, નથી કોઈ નામમાં રોકાવાનું. બધા સાધનો છે, બધા ઉપકારી તત્વો છે, એ ઉપકારી તત્વો દ્વારા પોતાને પરમપદની પ્રાપ્તિ કરવાની છે અને પરમપદ વિતરાગતા છે. એમાં કશી ઉણપ નહીં, એમાં કશી ઓછપ નહીં અને કંઈ અધુરાશ પણ નહીં. આવું સ્પષ્ટ સમજ જ્ઞાની પુરુષો વારંવાર સૂત્રો દ્વારા જીવને આપે છે. સાધકને પોતાનું પૂર્ણ સાધ્ય ક્યારેય લક્ષ્યની બહાર થવું ન જોઈએ. માર્ગ વ્યવહારનો છે પણ નિશ્ચયને લક્ષ્યમાં રાખવાનો છે અને નિશ્ચયથી પોતાને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. તે પૂર્ણ વિતરાગ છે જેમાં કોઈ પણ પ્રત્યે કિંચિત માત્ર અંશમાં પણ રાગ કે દ્વેષને ત્યાં સમાવેશ નથી. ઓમ નમો વિતરાગાય. સત્સંગ નૈષ્ઠિક શ્રી સ્વભાવ શ્રી સાયલા સ્વભાગ સત્સંગ નૈષ્ઠિક છે. કૃપાળુદેવ ભક્તોના વારંવાર ઉપમાઓ આપે છે. એ ઉપમાઓ દ્વારા ભક્તને પોતાની કઈ ગુણ પ્રાપ્તિ કરવાની છે એ લક્ષ્ય વારંવાર જાગૃત રહેવું જોઈએ. એની નિષ્ઠા શેમાં, વ્યક્તિમાં કે તત્વમાં? સત્સંગ. કોઈનો પણ, કોઈ વ્યક્તિ દ્વારા પણ મારે એનો સંગ કરવાનો છે તો પણ એ સતનો સંગ કરવો છે, તે વ્યક્તિનો નહીં. એટલે કૃપાળુ દેવે સ્વભાગને કહ્યું કે તમારા સત્સંગમાં પણ અસંગતા જ છે. કારણ કે ત્યાં વ્યક્તિનું કોઈ નામ રૂપ તત્વ રહેતું નથી, એની કોઈ આરાધના ઉપાસના કે ભક્તિ રહેતી નથી. સત્સંગ પણ અસંગનું સ્વરૂપ બને કે જ્યારે એમાં કેવળ સત લક્ષમાં હોય. અને સૌભાગભાઈ એ સત્સંગ નૈષ્ઠિક છે, એની નિષ્ઠા સતમાં છે. મુમુક્ષુની સાધકની નિષ્ઠા સતમાં હોવી જોઈએ. સત કરતા વધુ નિષ્ઠા બીજામાં ચડી જાય, જાણતા અજાણતા પણ, એના લક્ષને હાનિ પહોંચાડ્યા વિના રહે નહીં, અટકી જાય. જેમ અટકે ત્યાગ વિરાગમાં, ત્યાગ વિરાગમાં પણ જો એ રીતે જો અટકી જાય અને આત્માનું લક્ષ ભૂલાઈ જાય તો એ ત્યાગ વિરાગ પણ એને ભાન ભૂલાવનારનું નિમિત્ત બને છે. એમ જીવ સત્સંગની અંદર પણ સત સિવાય કોઈ નામમાં કોઈ રૂપમાં ક્યાંય પણ જો અટકી જાય તો એને સતથી વિચલિત થવાનું એ નિમિત્ત બને છે. સત્સંગ એ તો અસંગનું બીજું સ્વરૂપ છે, પર્યાય છે. પૂર્ણ અસંગતા પ્રાપ્ત કરવા માટે સત્સંગનો જ સહારો છે, કારણ કે સત્સંગથી અસંગતા જ નિર્માણ થાય. જ્યારે કેવળ સતરૂપ બને તે અસંગતા છે અને તે જ વિતરાગતા છે. સૌભાગભાઈ, લહેરાભાઈ, ડુંગરભાઈ આ બધા શાસ્ત્રના અભ્યાસ કરે છે, એની સામે કૃપાળુ દેવે આના પહેલાં બે પત્ર પહેલા પ્રશ્નો મૂકી દીધા છે, ચાર પાંચ એ પ્રશ્ન મૂક્યા છે. એની અંદરનો એક પ્રશ્ન મૂક્યો છે કે ભરત ક્ષેત્રને વિશે આ કાળમાં કેવળ જ્ઞાન સંભવે કે કેમ. આ પ્રશ્ન લખ્યો તો અને જવાબ પણ લખ્યા છે. સૌભાગભાઈએ પણ લખ્યો છે, લહેરાભાઈએ પણ લખ્યો છે, કે છે બધા પત્રોના જવાબ વિશેષ કરીને જાણ્યા છે. એ પ્રશ્નો પર તમને શ્રી લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. તમે જે કેવળ જ્ઞાન વિશે, આ કાળને વિશે, ભરત ક્ષેત્રમાં એની સંભાવના છે કે કેમ, તે ઉપર જે કંઈ તમારા વિચારો લખ્યા છે પ્રભુ કે છે એ અમે વાંચ્યા છે. જવાબ શું? તો લખે છે કે વિશેષ વિચાર કર્તવ્ય છે. હજુ વિશેષ વિચારો. આપણો વિચાર ક્યાંય અટકી ગયો? સત એ અસીમિત છે, સત અમર્યાદિત છે. ક્યાંક આપણી માન્યતાઓના કારણે, ક્યાંક આપણા આગ્રહના કારણે, ક્યાંક આપણી મતિની અલ્પતાને કારણે અટકી ગયા છીએ આપણે. એ અનંતને સમજવાની અંદર ક્યાંય આપણે સીમાડા ઊભા કર્યા છે? ક્યાંય આપણે એ અમર્યાદ તત્વને મર્યાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે? આવું બને છે. જ્યાં જીવનો સૂક્ષ્મ સ્વચ્છંદ આગ્રહ, મત, અભિપ્રાય, અનુમાન અનેકવિધ પ્રકારે જ્યારે આવે ત્યારે તત્વની વિચારણામાં ઇતિશ્રી કરીને ઉભો રહીએ છીએ. જ્ઞાન અનંત છે. આપણી વિચારવાની શક્તિ મર્યાદિત હોઈ શકે છે અને આજ બહુધા બહુ લોકોનું આજ કારણ છે કે જીવ આગ્રહમાં રોકાઈ જાય છે. પૂર્ણ સત્યની ઉપલબ્ધિ સુધીનો એનો પુરુષાર્થ એ ચાલુ રહેતો નથી. કાં તો પોતાથી રોકાય છે અને કાં પોતે જેને માયના છે એનાથી રોકાય છે, આગળ વધી શકતો નથી. અનંતનો માર્ગ છે. સત અનેક પ્રકારે કહેવાયું છે, અનંત રૂપોમાં કહેવાયું છે. ક્યાંય પોતાની મતિ કલ્પનાથી અટકવાનું નથી, ક્યાંય પોતાની વાચા મર્યાદાથી અટકવાનું નથી. અવાચ્ય મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? આવું તત્વનું સ્વરૂપ છે, અનેકાંત છે, અદ્ભુત છે. મુમુક્ષુ સાધકની ભૂમિકા સ્વસ્થ જોઈએ. પાર પહોંચી શકાય ન પહોંચી શકાય એ બીજો પ્રશ્ન છે, પણ લક્ષ્યની અંદરની ક્યાંય અપૂર્ણતા આવવી ન જોઈએ. ગુજરાતીની અંદર એક સરસ કહેવત છે, લક્ષ્ય ચૂક તે માફ છે, નહીં માફ નીચું નિશાન. તો ચૂકી જાતે માફ છે, પણ નીચું નિશાન, અપૂર્ણ નિશાન, અધૂરું નિશાન એ માફ નથી. કૃપાળુદેવ કહે છે, કેવળ જ્ઞાન વિશેની તમે વિશેષ વિચાર કરજો. કેટલા કેટલા તત્વના પદાર્થના વિચારોમાં આપણે વિચાર કરતા હશું, સ્વાધ્યાય કરીએ, અભ્યાસ કરતા હોય, જુદા જુદા ગ્રંથનું પરિસીલન કરતા હોઈએ, અને કેટલી વાર આપણે ઇતિશ્રી વિંટો વાળીને બેસી જાય કે હું બધું પામી ગયો, હું બધું સમજી ગયો, મને બધું સમજાઈ ગયું, અને આથી કાંઈ બીજું કાંઈ છે નહીં, અથવા હોઈ શકે નહીં, છે નહીં એ તો અલગ છે, આથી બીજું કાંઈ હોઈ શકે નહીં. જૈન દર્શન આ બાબતની અંદર અનેકાંત અને સ્યાગવાદના આધાર ઉપર કહે છે, સત એ પૂર્ણ છે, એ પૂર્ણતાના લક્ષ્ય જ વિચારણા થવી જોઈએ, અને જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી એ સતને પૂર્ણપણે પ્રાપ્ત કરી શકાય એવું એનું સ્વરૂપ નથી. અને એની શરતમાં કહ્યું છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી સર્વજ્ઞતા ઉત્પન્ન થવી સંભવિત નથી. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયે જ કેવળ જ્ઞાન ઉપજે છે, ત્યાર પહેલા નહીં. તો આ મોહનીય કર્મ એટલે કે રાગ અને દ્વેષ, પર પદાર્થ પ્રત્યેની રતિ અને અરતિ, સ્થૂળ કે સૂક્ષ્મ, આ જીવને સત્ય પૂર્ણ સત્યની ઉપલબ્ધિની અંદર અવરોધ છે, અંતરાય છે, બાધા છે. વિશેષ વિચાર કરો, જે કંઈ મળ્યું છે કંઈ વાંધો નહીં, અટકો નહીં, હજુ વિશેષ વિચાર કરો. અપૂર્ણ વિચાર, પૂર્ણ વિચાર, પૂર્ણ વિચાર, આ સર્વજ્ઞતા સુધી વિચારની ધારા છે. અલ્પજ્ઞતામાં રોકાવમાં, અજ્ઞતામાં રોકાવમાં સર્વજ્ઞતા સુધીનો આ પંથ છે. કર વિચાર તો પામ એ પૂર્ણતાનો વિચાર છે, અધુરાશનો નથી, અલ્પ વિરામનો પણ નથી, પૂર્ણ વિરામની વાત છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળ જ્ઞાનાદિ સ્વરૂપ કહ્યા છે તેમાં, અને જૈન દર્શનમાં તે વિષયના સ્વરૂપ કહ્યા છે તેમાં કેટલોક મુખ્ય ભેદ જોવામાં આવે છે. તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે, માટે એ વિષય ઉપર વધારે વિચાર થાય તો સારું. કેવી દ્રષ્ટિ કરાવે છે! સર્વ દર્શનના સમન્વયથી ઉપર, દાર્શનિક દ્રષ્ટિથી પણ પર જાઓ, કોઈ એક દર્શનની મર્યાદામાં પણ રોકાવ નહીં, કારણ કે સત્ય દર્શનથી પણ પર છે. અન્ય દર્શનમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ જુદા જુદા પ્રકારે કહ્યું છે, અને જૈન દર્શનમાં પણ કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે. કૃપાળુદેવ કહે છે એની અંદર કંઈક ભેદ છે, કેટલોક ભેદ છે, અને મુખ્ય ભેદ છે તે સૌ પ્રત્યે, આ ભેદ પ્રત્યે વિચાર થઈને સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે. જો વિચાર વિના સમાધાન પ્રાપ્ત કરી લેશો કે એ આમ કહે છે ને, આ આમ કહે છે ને, નહીં, એનો વિચાર કરવો પડે. અને આ અનેકાંત છે. વસ્તુનું તત્વનું સર્વ દ્રષ્ટિકોણથી બધા જ નયોથી વિભિન્ન નયથી વિભિન્ન ભંગીથી વિભિન્ન પ્રમાણોથી વસ્તુને સાંગોપાંગ રૂપે એના તત્વનો નિર્ણય કરવો હોય તો જૈન દર્શન એ નય નિક્ષેપ સપ્તભંગી એના આધાર ઉપર પદાર્થના તત્વનો નિર્ણય કરવાનું કહે છે કે વસ્તુ અનંત ધર્માત્મક છે, વસ્તુને કોઈ એક ધર્મ નથી, અનંત ધર્માત્મક છે. અને આ જીવની સામાન્ય વિચારણાથી વસ્તુના આ બધા ધર્મો લક્ષમાં આવી શકે નહીં, માટે જૈન દર્શનની અંદર નૈવાદનું સ્વરૂપ એક ન્યાયનું નવું સ્વરૂપ એ જૈન દર્શનમાં આવે છે. જૈન દર્શન સિવાય નૈવાદની ક્યાંય વિશેષ વિચારણા જોવા મળતી નથી. વસ્તુના કોઈ એક ધર્મને પકડી લ્યો અને એ ધર્મને સાંગોપાંગ એનો વિચારણા કરો, તે સમયે પણ અનેકાંતની દ્રષ્ટિ ચૂકાવી જોઈએ નહીં કે જ્યારે વસ્તુના એક ધર્મની વિચારણા ચાલે છે ત્યારે પણ વસ્તુમાં અનંત ધર્મો વિદ્યમાન છે, એનો અપલાપ કરીને એનો નિષેધ કરીને એનો નકાર કરીને નહીંથી વિચાર ન થાય. જ્યારે એક નહીંથી વિચાર કરવામાં આવે ત્યારે અન્ય નહીંથી વસ્તુના બીજા ધર્મો વિદ્યમાન છે પણ એને ગૌણ કરવામાં આવે, એને નિષેધ કરવામાં ન આવે, આ નહી વાત છે. જ્યારે નિષેધ કરવામાં આવે ત્યારે એ દૂર નહીં છે અને જ્યારે એને ગૌણ કરવામાં આવે ત્યારે શું નહીં છે. આવા નહી અનંત પ્રકારના નહી છે કે નહી સાથે અપેક્ષા જોડાયેલી છે. જેટલી અપેક્ષા એટલા નહી. કઈ અપેક્ષા એ વસ્તુનો વિચાર કરવો છે, કઈ અપેક્ષા એ વસ્તુ ધર્મની વિચારણા કરવી છે, આ આખો તાત્વિક વિચારણાનો વિષય છે. પણ અહીંયા સાદી સમજ જ આપણે લેવી છે કે સ્યાદવાદની દ્રષ્ટિથી વિચારણા થાય, અનેકાંતથી જ વસ્તુનું સ્વરૂપ ઓળખાય અને નયની અંદર નયનો આગ્રહ રાખ્યા વિના અનેક નયના આધાર ઉપર વસ્તુનું પૂર્ણ સ્વરૂપ, કારણ કે વસ્તુ અનંત ધર્માત્મક છે, આ જૈન દર્શનની પાયાની વાત છે. એટલે જીવ નિત્ય પણ છે અનિત્ય પણ છે. એક અપેક્ષા એ નિત્ય છે, એક અપેક્ષા એ અનિત્ય છે. અપેક્ષા આવે એ સ્યાદવાદ છે કે નિત્યતા કઈ રીતે કહો છો, તો દ્રવ્યથી અમે કહીએ છીએ નિત્ય છે, પણ એના આ ચાર ગતિનું ભ્રમણ છે તે પર્યાય છે, તેથી અનિત્ય પણ છે, કેમ કે કોઈ પર્યાય નિત્ય નથી. જો વસ્તુને આ રીતે સમજાય તો જ એનું વાસ્તવિક સત્ય અને ખરું સ્વરૂપ સમજાય. કૃપાળુ દેવે કહ્યું છે કે શું સ્વરૂપ છે મારું ખરું, આ ખરું સમૂહ સમજવાની અંદર એ અહમથી પણ પર જાય છે. એટલે અહીંયા કહ્યું છે કે અન્ય દર્શનમાં પણ કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે અને એના મુખ્ય ભેદ છે, એ ભેદનું તમે સૌ વિચાર થઈને સમાધાન મેળવશો, વિચાર વિના નહીં, અટકીને નહીં. બહુ સરસ દ્રષ્ટિ આપી છે. એ વિષય પર વધારે વિચાર થાય તો સારું. આ વિષય કેવળ જ્ઞાનનો છે, થોડો કઠિન છે, પણ કૃપાળુ દેવના બીજા 8 પત્રોની અંદર જુદી જુદી વાત આ વાત આવશે. એટલે કૃપાળુ દેવના શબ્દોથી જ એ વસ્તુને સમજવા આપણે પ્રયત્ન કરીશું જેટલું થાય. અત્યારે તેમણે કહ્યું છે કે અન્ય દર્શન અને જૈન દર્શન એમાં ઘણો ભેદ છે અને ભેદનો તમારે વિચાર કરવો જોઈએ. આગળ અસ્થિ એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે. તેમાં જે સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ છે તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. થોડું આપણને દ્રવ્યાનુયોગની વાત આવે એટલે થોડુંક કઠિન લાગશે, વાર્તા સ્વરૂપ નથી, આ તત્વ સ્વરૂપ છે. એટલે સરળતાથી આપણે ચાલી નહીં શકીએ, થોડો ઉપયોગ લગાવવો પડે, થોડુંક એના ઉપર સ્થિરતા કેળવવી પડે. અસ્થિ એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે. આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, જે આત્મા છે જે નિત્ય છે તે આત્મા તેના કર્મનો કર્તા છે, જે આત્મા છે જે નિત્ય છે જે એના કર્મનો કર્તા છે તે જ આત્મા તે જ કર્મનો ભોગતા છે, જે આત્મા છે જે નિત્ય છે જે કર્મનો કર્તા છે અને જે ભોગતા છે તે આત્મા તે કર્મના કર્તા ભોગતાપણામાંથી મુક્ત થઈ શકે છે, મોક્ષ સ્વરૂપ છે. આ મુક્ત થવા માટે ઉપાય છે, એને સુધર્મ કહેવાય છે. અસ્થિ એ પદથી માંડીને અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને મુક્તત્વ આ બધા પદ જુદા જુદા આત્માના એક નયથી એક અપેક્ષાથી, આત્મા કર્મનો કર્તા છે એ પણ એક નયથી કહ્યું છે કે જ્યારે વિભાવમાં છે ત્યારે. આત્મા શુદ્ધ સ્વભાવથી કર્મનો કર્તા નથી, પણ જો આ લક્ષ ન આવે, આ વિચારણા જો ન આવે, આ નયની દ્રષ્ટિ ન આવે તો કંઈ પકડાય નહીં. યાદ રહી એટલું બોલીએ અને પાછું ભૂલી ગયા હોય ત્યારે ઊંધું મારીએ, કારણ કે સમજણનો વિષય નથી, સ્મૃતિનો વિષય છે. અને સ્મૃતિનો વિષય ક્યારેક આપણને જોખમ કરી દે. અસ્થિ એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે. આ બધા ભાવ છે, આત્માનું અસ્થિ એટલે હોવાપણું, આત્માનું નિત્યપણું, આત્માનું કર્તાપણું, આત્માનું ભોગતાપણું, એની અંદર એનું અનિત્યપણું આવે છે અને ભોગતાનું પણ અનિત્યપણું આવે છે. કેમ કે કરતા ભોગતાથી એના ગતિ થાય છે, એની યોનિ થાય છે, એના દેહ થાય છે, એની છકાઈનું સ્વરૂપ પલટાય છે, એ બધું એનું પલટાય છે અને છેલ્લે મોક્ષપણામાં પાછું એનું શુદ્ધપણું આવીને ઊભું રહે છે. આ બધા ભાવ છે આત્માના. ભાવ એટલે પલટાતી અવસ્થાઓ, ભાવ એટલે જુદા જુદા નિમિત્તોના કારણે બનતી આત્માની વર્તતી પર્યાયાર્થિક અવસ્થાઓ, આ બધા ભાવ છે. એ ભાવ સ્વરૂપ છે, તેમાં એ સર્વ ભાવ વિચારવાના છે કેવળ શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટે. તેમાં જે સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ છે તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે. સ્વરૂપની પ્રાપ્તિના હેતુના ભાવ એ જ ઉપકારી છે, બાકીનું કંઈ જે બધા ભાવો છે જે સ્વરૂપ પ્રાપ્તિમાં જો ઉપકારી ન થાય તો એની વિશેષ વિચારણા ગૌણ કરવા યોગ્ય છે. જીવ ઘણીવાર અનંત પ્રકારના ભાવ આત્માના કર્મને કારણે છે તો એકિન્દ્રિયનો વિચાર કર્યા કરે, નરક ગતિનો વિચાર કર્યા કરે, અહીંયા શું થાય ને, અહીંયા પુરુષાર્થ કેમ કરાય ને. અરે તારી સ્વરૂપ પ્રાપ્તિનો, સ્વસ્વરૂપ પ્રાપ્તિનો હેતુ તો મનુષ્ય દેહ છે અને એના પુરુષાર્થની વાત કરતો નથી, અને એ ચકડોળે ચડી જાય છે. એ ભાવ છે, એકિન્દ્રિય પણ એ પણ ભાવ છે, નરક ગતિ એ પણ ભાવ છે આત્માનો. પણ અત્યારે એ ઉપકારી છે, જાણી લીધા કે જો જીવ પોતાના આ કર્મ કરે તો એના પરિભ્રમણની આટલી આટલી અવસ્થા છે, પણ જ્યારે હવે આ એને પોતાની સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, સ્વસ્વરૂપની, તો એને કયો ભાવ ઉપકારી છે, તો મનુષ્યતાનો ભાવ એને ઉપકારી છે, પંચેન્દ્રિયનો ભાવ ઉપકારી છે, સંજ્ઞીપણાનો ભાવ ઉપકારી છે. અને તે સમયે એ આ આત્માનો અકર્તા બને કર્મનો એ ઉપકારી છે. તો એનો વિચાર કરવાની બદલે એ ફંટાઈ જાય અને ઘણીવાર માહિતી, એની વિવિધતા, એની વિશેષતા એમાં થાય હું તો કેટલું બધું જાણું છું, એટલે પછી કેટલા ભેદ હોય છે તમે જાણો છો, 7 નારકીનું સ્વરૂપ બતાવો, 14-12 લેવદોકનું સ્વરૂપ બતાવો, અહીંયા શું છે, અરે પણ શું કામ છે, આપણે કદાચ જાણ્યું કે ન જાણ્યું, પણ જીવને મજા આવી જાય એની અંદર, પછી કે ઘણા જ્ઞાની છો. હવે હું પેલી નારકીમાં છું કે હાથમી નારકીમાં છું, મારે સ્વસ્વરૂપ પ્રાપ્તિ માટે મુખ્યપણે વિચારવાની ભાવ એ કયો ભાવ છે કે જેમાં અત્યારે જ્ઞાની કહે છે કે આ મનુષ્ય દેહ એ મોક્ષ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, એકમાત્ર ઉપાય છે. તો મનુષ્ય ભાવમાં હું છું એની અંદર પણ તને આર્ય ક્ષેત્ર, ઉચ્ચ ગોત્ર, સદ્દેવ સદગુરુ અને સુધર્મનો યોગ, આ બધા ભાવોની સ્થિતિ જીવની જે છે એ અતિ ઉત્કૃષ્ટ છે. અનાર્યપણા કરતા આર્યપણાનો ભાવ ઉત્કૃષ્ટ છે. તો આનો વિચાર, સ્વસ્વરૂપની પ્રાપ્તિમાં અનંત ભાવોનું સ્વરૂપ છે પણ હવે મને ઉપકારી કયું છે, એ મુખ્યપણે વિચારવાનો મારો કયો ભાવ છે. હવે હું આખા ચોપડા લઈને એકેન્દ્રિયનો અભ્યાસ કરવા માટે 5-6 વર્ષ સુધી અભ્યાસ કરું તો કે એકેન્દ્રિય કેટલા પ્રકારના છે, મચ્છરો કેટલી પ્રકારના થાય, અજગરો કેટલી પ્રકારના હોય, વાંદરા કેટલી પ્રકારના હોય, એની અંદર શું શું સ્થિતિ હોય. ભાઈ રેવા દેને, આ બધું બંધ કરને, તને ઉપકારી નથી. એ બધું ભાવનું જીવનું જ સ્વરૂપ છે. એ જે 3 ઇંચનો જીવ છે એ જીવ જ છે અને એનો એ ભાવ છે. કોઈ એકેન્દ્રિયમાં છે, કોઈ વિકેલેન્દ્રિયમાં છે, કોઈ પૂર્ણેન્દ્રિયમાં છે, પણ જીવને સ્વસ્વરૂપ પ્રાપ્તિમાં કયો ભાવ ઉપકારી છે? તો વિતરાગી ભાવ ઉપકારી છે, નિર્ગ્રંથતાનો ભાવ ઉપકારી છે. વિચાર કરવો હોય તો ઉપરનો કર, પાછળનો ન કર. અત્યારે એકેન્દ્રિય બે ઇન્દ્રિયની ચર્ચામાં ના પડાય, ઉપર ચાલ. કરવો હોય તો મુનિપણાનો કર, કરવો હોય તો નિર્ગ્રંથતાનો કર, કરવો હોય તો સર્વજ્ઞતાનો કર, વિતરાગતાનો કર. આ બધા પદો કીધા છે. અસ્થિથી માંડીને સિદ્ધત્વ સુધીના બધા જીવના ભાવ છે અને એનું અનંત પરિભ્રમણ અનંત પ્રકારે, અનંત યોનિમાં અનંત પ્રકારે કહ્યું છે. પરંતુ સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ માટે જે ભાવ છે તે મુખ્યત્વે વિચારવા યોગ્ય છે અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. અને આ વિચારવા માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે. જીવને પોતાનું સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે એને પરને જાણવું પડશે. જો સ્વ અને પરને નહીં જાણે તો પરમાં સ્વબુદ્ધિ કરી લે એવી સંભાવના છે, જેથી એમ માને કે હું પરમાર્થનો પુરુષાર્થ કરું છું. પણ પરનું પરપણું જાણ્યું ન હોય તો એવી શક્યતા છે કે એ એમાં જ રોકાઈ જાય. માટે પર પદાર્થના વિચારની પણ અપેક્ષા છે. જે સાધનો છે એની વિચારણા કરવી અને એની મર્યાદા, પર એ પર છે, સાધન એ સાધન છે, સાધ્ય તે સાધ્ય છે. માત્ર એક આત્મા મારો, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આ મારો લક્ષ્ય છે. અને એમાં જે જે બહારના પદાર્થો છે એની અપેક્ષાએ વિચારણા કરવી છે કે એ મને ક્યાં સુધી ઉપકારી થાય. અને જે ક્ષણે એ લાગે કે મારા આત્માની પ્રાપ્તિમાં એ બાધક છે તો તે ક્ષણે એના ભાવમાંથી એ પદાર્થ નીકળી જાય. જો સમ્યક વિચારણાની શ્રેણીમાં જીવ આગળ ચાલે તો આ આપોઆપ સ્વયં બનતી પ્રક્રિયા છે. કેમ કે જ્ઞાનનું પરિણામ છે, આગ્રહનું પરિણામ હશે તો નહીં છૂટે અને પછી ચર્ચા કરશે એ છોડવું જ પડે ને, છૂટે નહીં તો છૂટી જ જશે. જો જ્ઞાનનું પરિણામ હશે તો આવા એકેય તર્કને કોઈ સ્થાન નથી. જ્ઞાનનું પરિણામ હશે તો પોતાના સ્વરૂપ સ્વસ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ્ય હોવાને કારણે નિરર્થક વસ્તુ આપોઆપ નીકળી જશે. એને માટે કોઈ ચર્ચા કરવાની આવશ્યકતા નથી. અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. માટે જ જીવે સત્સંગ, સત્શાસ્ત્ર, સદગુરુ, સત્પુરુષ આ બધા પદાર્થોનો વિચારણા કરવાની છે. પંચ પરમેષ્ઠિ, ભગવાનનું શાસન, એ સ્વસ્વરૂપની પ્રાપ્તિના અર્થે એની વિચારણા કરવી છે. એ પદાર્થની વિચારણા અપેક્ષાએ છે. પણ સ્વસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારી નથી એવો અસત્સંગ, કુસંગ, આ એકેયનો વિચાર કરવાની જરૂર નથી. કારણ કે લક્ષ્ય સ્વસ્વરૂપની પ્રાપ્તિનું છે, અને અસ્તિથી માંડીને બધા ભાવનો વિચાર કેવળ આત્માર્થે કરવાનો છે. આત્માર્થે જો નથી તો એ વાત ગૌણ છે, વાત પૂરી થઈ ગઈ. આટલો વિવેક સાધકમાં, મુમુક્ષુમાં હોવો જરૂરી છે. અને આ વિવેક એ વિચારની પરિપક્વતામાંથી ઉત્પન્ન થાય. જ્યારે અનેકાંતથી, સ્યાદવાદની દ્રષ્ટિથી, કોઈ પણ પ્રકારના આગ્રહથી છૂટીને મધ્યસ્થ ભાવમાં આવીને જીવ વિચાર કરે તો વિવેક જાગૃત થયા વિના રહે નહીં. હેય અને ઉપાદેય, બહુ સરસ વાત. જૈન દર્શનમાં વિવેક માટેનો શબ્દ કે વિવેકનું આખરે સ્વરૂપ શું, વિવેકનું અંતિમ, તો કે હેય, ઉપાદેય અને જ્ઞેય. આ જગતની અંદરના પદાર્થો સાથે તારો સંગ છે, અને જીવ અનંત પ્રકારના સંગથી જોડાયેલો છે, સંગી છે. હવે વિચાર કરતા કરતા નક્કી કરતો જાય કે આ હેય છે, છોડવા યોગ્ય છે, છોડી દે. આ ઉપાદેય, આ મને જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, ઉપાદેય એટલે આરાધવા યોગ્ય છે, એની ઉપાસના કરવા યોગ્ય છે, ત્યાં સુધી ઉપાદેય. અને જ્ઞેય, હવે એક એવી સ્થિતિ છે, માત્ર પોતાને પોતાના સ્વરૂપને જ જાણવું છે, આ જ્ઞાતા ભાવમાં સ્થિર થવું છે, ત્યારે ઉપાદેય પણ જાય, છૂટી જાય છે. તો વિવેકનું સરસ સ્વરૂપ જૈન દર્શનમાં જેવું આપ્યું છે, હેય, ઉપાદેય અને જ્ઞેય. અદ્ભુત છે. બધી જ વસ્તુ અપેક્ષાએ છે, અત્યારે તો બધું જ છે, એમાંથી જીવ વિવેક કરે છે અને પેલું હેયને કાઢે છે. જેવું એને હેય જાણે છે એટલી છોડે છે. એ છોડે છે એટલે એના જ્ઞાનમાં જેવું આવે છે કે આ મને હિતકારી નથી, આ ઉચિત નથી, છૂટી જાય છે. તો એ દ્રષ્ટિએ આ બધા પદાર્થો અપેક્ષાએ વિચારવા યોગ્ય છે. એક બીજા દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે, કેમ કે તે તુલના કરવાની ક્ષયોપશમ શક્તિ કોઈક જીવને હોય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજા દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે, કેમ કે વૈરાગ્ય ઉપશમ જેના બળવાન છે તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય એ આદિ વિચારવા યોગ્ય છે. પણ સર્વજીવથી આ વિચાર થવો દુર્લભ છે, અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ મહાત્મ્યવાનને થવા યોગ્ય છે. ત્યારે બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે તેણે તે સંબંધી શું કરવું ઘટે તે પણ વિચારવા યોગ્ય છે. કેટલું સ્યાદવાદ છે, કેટલું સર્વદર્શન પ્રત્યેની મધ્યસ્થતાની દ્રષ્ટિ છે. એક દાર્શનિક, જૈન દર્શનનો દાર્શનિક દર્શનથી પણ પર સત્યની દ્રષ્ટિ લઈને ઊભો છે, કેવો એક વિચાર આપ્યો છે. એ કહે છે કે સર્વ દર્શનની તુલના કરીને અમુક દર્શન સાચું એવો નિર્ધાર કરવો બધા મુમુક્ષુથી થાય એ તો દુષ્કર છે. કારણ કે એ તુલના કરવા માટે, સર્વ દર્શનની તુલના કરવા માટે ક્ષયોપશમ શક્તિ કોઈક જીવને હોય છે. બધાની પાસે એવી જ્ઞાન સંપદા નથી, એવી વિચાર સંપદા નથી, એટલે વિકસિત નથી. મૂળભૂત તો છે જ, મૂળભૂતનો પ્રશ્ન નથી, અહીંયા પર્યાયનો પ્રશ્ન છે કે એ અવસ્થામાં જીવ નથી. એટલે એક દર્શન સર્વાંશે સત્ય અને બીજું દર્શન સર્વાંશે અસત્ય એવું જો વિચારમાં સિદ્ધ કરી બેસે આવું ઉતાવળથી પોતાના આગ્રહથી, તો શું થાય, કેવું ભયસ્થાન આપે છે. આ કૃપાળુ દેવ જ આવો વિચાર અદ્ભુત રીતે આપે, આપી શકે છે. એ કહે છે કે આવું જો વિચાર થાય કે એક દર્શન સર્વાંશે સત્ય અને બીજું સર્વાંશે અસત્ય, આવું જો એના વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. કેમ કે જેના વૈરાગ્ય ઉપશમ બળવાન છે તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય, બીજું દર્શન નિરૂપણ કરનાર કોણ છે, એના પણ આદિપુરુષ, એના પણ મહાત્માઓ છે, એ પણ સત્પુરુષો છે, એ પણ પરમાર્થ માર્ગના યાત્રી છે. જ્ઞાની કહે છે કૃપાળુદેવ કે એના વૈરાગ્યને ઉપશમ આના બળવાન છે જેના, એ અસત્યનું નિરૂપણ કરે અને આપણે સિદ્ધ કરીએ કે એનું દર્શન સર્વાંશે અસત્ય છે, આવો નિર્ણય લે. એક દર્શન સર્વાંશે સત્ય મારું છે એટલે, અને બીજું સર્વાંશે અસત્ય બીજાનું છે એટલે, તો કે અન્ય દર્શનોને નિરૂપણ કરનાર મહાત્માઓ, એ જે બીજા દર્શનની પ્રવૃત્તિ કરનાર એવા આદિપુરુષો, એ બધા એના વૈરાગ્યને ઉપશમ એના બળવાન છે, એની દશા વિચારવા યોગ્ય છે કે આ અસત્યનું નિરૂપણ કરતા હશે, કંઈક અપેક્ષા ભેદ છે. આ અપેક્ષા ભેદ આ વસ્તુનું અનંત ધર્માત્મક સ્વરૂપ છે. કંઈક નહીં થી એક વાત કોઈની અધૂરી હોય અને એક વાત કોઈની પૂર્ણ હોય, શક્યતા છે કે અંશે કોઈની અંદર અસત્યતા હોય પણ સર્વાંશે અસત્યતા ન હોય. અધ્યાત્મ દર્શનનો પાયો ત્યાગ અને વૈરાગ્ય છે, ઉપશમ છે. સંસાર પ્રત્યે જેને નિરર્થકતા જાણી લીધી છે એવા કોઈ પણ મનીષી કે દાર્શનિક એ જ્યારે નિરૂપણ કરે ત્યારે વૈરાગ્ય અને ઉપશમના આધાર ઉપર, ત્યાગના આધાર ઉપર, સંસારનો પરિત્યાગ કરીને એને જે નિર્ણય લીધો હોય એને સર્વાંશે અસત્ય કહેવું એ યોગ્ય છે ખરું. એનાથી તો દોષ આવશે, જીવને વિચારણામાં દોષ આવશે. એટલે કે છે કે આવા વૈરાગ્યને ઉપશમ જેના બળવાન છે એ કેવળ અસત્યનું નિરૂપણ કરે, સર્વાંશે અસત્ય, અને અસત્યનું નિરૂપણ કરનાર વૈરાગ્યવાન હોય, ઉપશમવાન હોય, એ આદિ વિચારવા યોગ્ય છે. સર્વ જીવથી આવો વિચાર દુર્લભ છે, થવો દુર્લભ છે, અને તે વિચાર કાર્યકારી પણ છે. બધાથી ન થઈ શકે છતાં તે વિચાર કરવો જોઈએ, પણ તે કોઈ મહાત્મ્યવાનને થવા યોગ્ય છે. આવો કોઈ પુરુષ જન્મો જન્મની જેની જ્ઞાનની આરાધના છે, કૃપાળુ દેવ જેવો કોઈ જ્ઞાનાવતાર છે, જન્મજાત અજ્ઞાનપણું તો આ દેહ ધારણ કર્યું ત્યારથી નથી, આવું સ્પષ્ટ જેણે નિરૂપણ કર્યું છે અને કબીર સાહેબના અનુયાયીને મળવા મોકલે છે ધર્મજના મુમુક્ષુઓને, ત્યારે કહે છે કે કહેજો કે જ્ઞાનાવતાર એમને મોકલા છે. આવો જન્મજાત જ્ઞાનાવતાર શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષ, આવા કોઈ મહાત્મ્યવાન પુરુષ આવું વિચારણા કરી શકે છે. બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે, એટલે સર્વસામાન્ય જીવો, તેણે તે સંબંધી શું કરવું ઘટે, એણે શું કરવાનું બીજા જીવોએ, જેમની આટલી વિચાર શક્તિ અથવા જેનો ક્ષયોપશમ આટલે સુધી ચાલી શકતો નથી, અથવા જેનો સ્યાદવાદ અથવા અનેકાંતની શૈલીમાં વિચારવાની ક્ષમતા હજુ જેનામાં પ્રાપ્ત થઈ નથી. શાસ્ત્રમાં પણ શાસ્ત્રયોગની એક દર્શન શુદ્ધિનો યશો વિજયજી મહારાજે એક ઉપનિષદ એક ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથની અંદર ચાર ભાગ એમણે આપ્યા છે અને એક ગ્રંથની અંદર એમણે કહ્યું છે કે પેલા શાસ્ત્ર જ્ઞાનની પણ શુદ્ધિ અનેક અનેક પ્રકારના એમાં એને આવા વિચારવાના તત્વો પદાર્થો આપ્યા છે, અનેકાંત આપ્યો છે, નહીં આપ્યો છે, બધું સ્વરૂપ વસ્તુનું સમજાવ્યું છે, પછી જ્ઞાન શુદ્ધિ યોગ આપ્યો છે, પછી ક્રિયાયોગ શુદ્ધિ આપ્યો છે, અને પછી આત્માની સંશુદ્ધિ. આત્માની સંશુદ્ધિ તો આ ત્રણેય યોગની શુદ્ધિ પછી થાય. તો અધ્યાત્મ ઉપનિષદ નામનો ગ્રંથ છે યશો વિજયજી મહારાજાનો, અદભુત ગ્રંથ એમણે લખ્યો છે અને એના ઉપર વિવરણ વિચારણા પણ અનેક મહાત્માઓએ, ગીતાર્થ પુરુષોએ લખી છે. તો આ બધું સામાન્ય જીવોએ તો આ બધા પાસેથી આવી સમજ મેળવવી પડે, બસ તે સંબંધી તેણે શું કરવું ઘટે તે પણ વિચારવા યોગ્ય છે. એ આપણે વિશેષ વિચાર, સમયની મર્યાદા છે, પછી કરીશું. અવસર
પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી લઘુરાજ સ્વામી.